અને ક્રોધના વેગમાં આવી જાય અને પછી બોલવા માંડે અને એમાંથી ક્યાં સુધી પોગે કઈ નક્કી રહે નહીં. તો સદૈવને માટે અહીંયા નહીં ગમે ત્યાં ગયા હોય તો ધક્કા મૂકીનો આગ્રહ રાખવો નહીં. આપણી પાસે ટાઈમ નથી તો પછી દૂરથી પગે લાગીને જતું રહેવું, જો પગે જ લાગવું છે તો પછી 5-10 મિનિટ કાઢવી પડે, પણ એલાઉન્સ જેમ થયું છે એવી જ રીતે ચાલવું જોઈએ, તો આપણી અંદર વિવેક આવ્યો કહેવાય. બીજા નંબરમાં આચાર્ય મહારાજ, લાલજી મહારાજ કે મોટા સાધુ કોઈ ચાલ્યા જતા હોય ત્યારે દોડી, ભલે ટ્રાફિક નથી, દોડી ઓચિંતા એને પગ પકડી અને જય સ્વામિનારાયણ, એવો અવિવેક કદી પણ કરવો નહીં. કારણ કે ક્યારેક બની શકે એના ધ્યાનમાં આલ્યા જતા આપણે લઈને પગ પકડી લઈએ અને ઠેસ આવી ગઈ તો કેટલું ખરાબ કહેવાય, એવો અવિવેક કરાય નહીં. ભલે તમે દોડીને દર્શન કરવા નજીક આવ્યા, 2-4 હરિભક્તો છો, ખબર પડે આચાર્ય મહારાજ કે લાલજી મહારાજ જઈ રહ્યા, દોડતા દોડતા આવ્યા, પણ ચરણો સ્પર્શ કર્યા અને બાજુમાં બેસી અને પગે લાગી અને ઉભા થઈને જય સ્વામિનારાયણ કહેવા. હજી એક વિવેક કહું, ક્યારેક આચાર્ય મહારાજ, લાલજી મહારાજ કે મોટા સાધુ અતિ પ્રવૃત્તિમાં અતિ અતિ ઉતાવળા હોય અને એ વખતે જેને અચિંતા દંડવડ કરવા મળી આપણે, એટલે કે રાખવા પડે, ના 5 તો કરવાના છે, અરે પણ એની 1-1 મિનિટ અત્યારે કિંમતી છે. દાખલા તરીકે માનો કે આ શિબિરનો ટાઈમ કેટલો બધો શેડ્યુલ ટાઈટ હોય, હવે ઘણી ઉતાવળ રાખ્યા પછી પણ 2 મિનિટ મોડું થઈ ગયું હોય, મનમાં એમ થતું મોડું, 2 મિનિટ મોડું થઈ ગયું, 2 મિનિટ મોડું થઈ ગયું, હરિભક્તો રાહ જોતા હશે અને નીકળવા જાય ને તે પેલો ભાવિક ભગત આવી જાય અને મળે દંડવડ કરવા, રાખો ના ના 5 તો કરવા, 5 કરવા, બીજી 2 મિનિટ બગાડે, હવે ત્યાંથી થોડાક આગળ આવે તો બીજો કોઈક ભાઈ ભગત મળી જાય, એ મળે દંડવટ કરવા, ત્યારે ઉલટાનું એ મહિમાને બદલે આખો અવિવેક થઈ જાય. સમજવું પડે શું ટાઈમ છે, પોતાનું અનુસંધાન હોય, કથન ટાઈમ 8:30 છે, 8:30 તો થવા આવ્યા છે, હવે તો ઉતાવળ હશે, મારી વાત સમજાશ, એ અનુસંધાન ભગવાનના ભક્તને હોવું જોઈએ. ત્રીજા નંબરમાં માનો કે આચાર્ય મહારાજ બિરાજમાન હોય, લાલજી મહારાજ બિરાજમાન હોય કે કોઈ મોટા સાધુ બિરાજમાન હોય અને એની સાથે 1-2 હરિભક્તો બેસીને કંઈક જ્ઞાન ગોષ્ઠી કે કોઈ પણ ડિસ્કસ કરી રહ્યા છે, કોઈ પણ પ્રકારની વાત કરી રહ્યા છે, ત્યારે કદી પણ ત્યાં જઈને બેસવાનો આગ્રહ રાખવો નહીં. નતર ઘણી ફેરી કેવું થાય, ખબર પડે ને બેઠા છે પછી ઊભો જ ન થાય, આપણને ખબર પડે કે એને કંઈક પર્સનલ કામ લાગ્યા છે, હડફ લઈને પગે લાગી અને ત્યાંથી ચાલતું થવાય, એ વિનય અને વિવેક છે. ત્રીજા નંબરમાં આચાર્ય મારે કે લાલજી મારે એ ગમે તેટલા સરળ વર્તે તોય પણ આપણી પાસે માનો મોબાઈલ નંબર આવ્યો કે કોઈ પણ ફોન નંબર આવ્યો તો કારણ વિનાનો એને કામ નથી, નવરા બેઠા લો ફોન જોડી દી, બાપુજી કેમ છો, જય સ્વામિનારાયણ, કઈ બાજુ છો, હમણાં તે કેટલા દાડા ત્યાં રોકાવાનો છો, એ અવિવેક છે. કારણ વિનાનો ફોન જોડે એની સાથે વાતો કરી એનો કેટલો બધો કિંમતી ટાઈમ બગાડવો, કારણ કે એને 1-1 મિનિટની કિંમત છે, એની પાસે 1-1 મિનિટ મહત્વની છે, અને કારણ વિને આપણે એવો ટાઈમ બગાડીએ એ અવિવેક છે, એ અવિવેક કોઈ દિવસ થવો જોઈએ નહીં. શક્ય હોય તો હંમેશા એ નીચેનું લેવલ છે, અતિ પોતાને કામ હોય તો પણ નીચેનું જે લેવલ છે એની પાસે વાત કરી, ક્યારે સમયનો સાનુકૂળતા છે વગેરે વગેરે પૂછીને પછી એ કાર્યની અંદર આગળ વધવું, એનું નામ વિવેક છે. આ દેવ આચાર્યની મર્યાદા છે, દેવ આચાર્ય સંતની મર્યાદા છે, એ મર્યાદાનો ભગવાનના ભક્તને કોઈ દી ભંગ થવા દેવો નહીં. આપણે કાલ ખબર તમે કેટલો અમલ કર્યો છે અને પરમ દિવસે પરમ પૂજ્ય લાલજી મહારાજ પધાર છે તેથી થાવ ખબર પડી જાય, હમણાં રાશ્રમમાં ત્યારે ખબર પડે જાય થોડી ઘણી તો કે તમે કેટલું સ્વીકાર્યું. છેલ્લી વાત, એક વ્રત શુદ્ધિ. વ્રત શુદ્ધિમાં આપણને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, માટે આપણા માટે વ્રત ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે 2 એકાદશી, 1 હરિજયંતિ, સિવાય કે મહારાજે આજ્ઞા કરી છે કે વામન જયંતિ રહેવી, શિવરાત્રિ રહેવી, જન્માષ્ટમી રહેવી, એ વ્રત સિવાય ભગવાનના ભક્તને કોઈ વ્રત ન હોવું જોઈએ. બુધવાર, મંગળવાર ને ગુરુવાર કોઈ વ્રત ભગવાન સ્વામિનારાયણના આશ્રિતને હોવું જોઈએ, અને છે તો એને નિષ્ઠામાં આ વ્રત કરું તો મારું આ કામ થશે એટલે મતલબ એવો થાય કે ભગવાન સ્વામિનારાયણ કરવા સક્ષમ નથી, સમજાય, એવું વ્રત કોઈ દિવસ કરવું નહીં. ત્રીજા નંબરમાં વ્રતની અંદર જેમ શુદ્ધિ જરૂરી છે એમ ઉપાસના બાબતમાં હમણાં ખબર નહીં ફેશન નીકળી છે કે ઉપાસના ડૂલ થઈ છે, કંઠી પહેરે, કંઠીની વચ્ચે હનુમાનજીની માંદળીઓ પહેરે અને સ્ટોલમાં પાછું મળે, મહેરબાની કરીને આવી કંઠી પહેરવી, એનો મતલબ એમથી એકલી કંઠી કામ કરી શકે એમ નથી, સમજાણું, જેમ તમારે ક્યાંક જમીનનો પોપડો ખરીદવો હોય પછી રૂપિયા જાજા કે પછી બીજા પાર્ટનર ગોતે, એટલે તું થોડાક પાર્ટનર થાય ને તો આ પોપડો ખરીદી લઈએ. એમ આપણા કાર્ય કરવા માટે કંઠી એકલી સક્ષમ નથી, એટલે વચ્ચે માંદલિયાને પાર્ટનર કરવું પડ્યું. એમ મહેરબાની કરીને આવો ગોટાળો કરવો નહીં. અને આપણે આગળ કીધું એમ ઘરમાં, હૃદયમાં, મંદિરમાં, પૂજામાં એક જ મહારાજનું સ્વરૂપ હોવું જોઈએ, બાકી કાંઈ હોવું જોઈએ નહીં. અને એકાદશી આદિક જે વ્રત કરવા કે હરિજયંતી કરવું, એમાં પણ બ્રહ્મચર્યનું પાલન કરવું. એકાદશી કે હરિજયંતીનું વ્રત કરવું, એમાં બ્રહ્મચર્યનું પાલન કરવું, અને આગલે પાછલે દિવસે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું. એકાદશી બધી નિર્જળા કે નકોડી થાય તો બહુ સારું, ન થઈ શકે તો વર્ષની આવતી ત્રણ એકાદશી, અષાઢ સુધી એકાદશી, ભાદરવા સુધી એકાદશી અને કારતક સુધી એકાદશી, હમણાં ટપકવાની છે એ તો અવશ્ય મેં એવું નિર્જળા કરવી જોઈએ એવો ભગવાન સ્વામિનારાયણનો આદેશ છે. આ પ્રમાણે જ્યારે આપણે વર્તશું ત્યારે ખૂબ જ સુખ થશે. છેલ્લે ગ્રહસ્થ ભક્તોને ઘણી બધી વિટમણા હોય, પરિવારની અંદર ક્યારેક એવું બની શકે કે સત્સંગ નથી, એકલો પોતે પાળે છે અને પરિવારમાં પ્રવર્તવાની ઈચ્છા છે, પણ પ્રવર્તવાની ઈચ્છામાં એને જો વિનય વિવેક છટકી જાહે અને ઉદ્ધતાથી આખા ઘરને સત્સંગ કરવા જાહે તો કોઈ દી સત્સંગ થાય નહીં, એને પોતાનું વર્તમાન પાળવામાં આડરૂપ થશે. એના કરતાં પ્રેમ નિર્માણ કરો, ક્યારેક એને સત્સંગ પ્રવચનમાં લઈ આવો, ક્યારેક એવી કેસેટ તમને એમ લાગે કે આ કેસેટમાં વાંધો નહીં અને ગમશે એવી તમે સંભળાવો, તમે કોઈક મારનું સરસ ચરિત્ર સાંભળ્યું છે એને તમે કહો, એવી સરળતાથી તમે આગળ વધો જેથી કરીને પરિવારની અંદર અવશ્ય મેં બીજાને એ વાત સ્વીકારવાની ઈચ્છા થાય અને સત્સંગનો સ્વીકાર કરે. ભાઈઓ ભાઈઓ હોય કે પુત્ર પિતા હોય, બધાની સાથે એટલો સરસ વ્યવહાર કરો કે જેથી કરીને સત્સંગની અંદર પોતાને સુખાવે અને મારા સુધી પહોંચી શકાય. આવી રીતે આપણે જ્યારે વર્તશું ત્યારે મહારાજ ખૂબ જ આપણને સુખ્યા કરશે અને મારા સુધી પહોંચાશે, અંતકરણ પવિત્ર થશે અને ભજન પણ થઈ શકશે. એની સાથે અત્યારે આચારસંહિતા વિશે આપણો પૂર્ણ જાહેર કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ.